ઓમ શાંતિ. અત્યારે આપણે ખૂબ સરસ ગીત સાંભળ્યું કે હે મેરી આત્મા ચલ પરમાત્મા સે મિલન કરને. એનું જ નામ રાજયોગ છે કે જ્યાં આત્મા એક મધુર મિલનનો અનુભવ પરમાત્મા સાથે કરે છે. એવું નથી કે આપણે ભક્તિમાં ભગવાનને યાદ નથી કરતા, યાદ બધા જ કરીએ છીએ. પરંતુ અગર એ સવાલ પૂછવામાં આવે કે આપણું મન કેટલું એકાગ્ર થયું ભગવાનમાં, ત્યારે લોકો શું કહેશે? મન તો ખૂબ ચંચળ છે, એક સેકન્ડ પણ મુશ્કેલથી એકાગ્ર થાય છે ભગવાનમાં અને પછી ભટકી જાય છે. ક્યારે વિચાર કર્યું કે મન ક્યાં ભટકે છે અને શા માટે ભટકે છે? અગર ક્યારેક આપણે મનનો પીછો કરીએ કે મન ક્યાં ગયું અને કેવી રીતે ગયું, તો જોવા મળે છે કે કોઈ ન કોઈ ઇન્દ્રિયોની ચંચળતાની પાછળ જ મન જાય છે. આ મુખ દ્વારા આપણાથી કંઈ બોલાઈ જાય કોઈની સામે, જે વખતે બોલીએ છીએ એ વખતે ખ્યાલ નથી આવતો, પછી જ્યારે કર્મમાં વ્યસ્ત થઈ જઈએ તો પણ યાદ નથી આવતું. પણ જેવા આપણે શાંત ચિત્ત થઈને ભગવાનને યાદ કરવા બેસીશું કે આખી વાત યાદ આવશે કે આજે મારાથી આ વ્યક્તિને આ કહેવાઈ ગયું જે મારે એને કહેવાનું ન હતું, હવે એ ફલાણાને કહેશે તો શું થશે, અને મન ચાલી ગયું. ક્યાં ગયું? આ મુખ દ્વારા જે ચંચલતા થઈ એની પાછળ ગયું. એ જ રીતે ચાલતા ચાલતા આપણે કોઈ વાત સાંભળી લઈએ છીએ અને એ વખતે આપણે સાધારણ રીતેથી લઈ લઈએ છીએ, પછી કર્મમાં વ્યસ્ત થઈ ગયા ત્યારે પણ એ યાદ નથી આવતું. પણ જ્યારે શાંત ચિત્ત થઈને ભગવાનને યાદ કરવા બેસીશું એ વખતે એ વાત યાદ આવશે, અને પછી આપણે ભાવ કાઢવા બેસીશું, જરૂર આ જ ભાવ હતો, આ ભાવથી જ કહેવામાં આવ્યું હતું, અને એટલા બધા આપણે ભાવ અંદરથી કાઢવા લાગીએ છીએ કે મન ચાલી ગયું. ક્યાં ગયું? આ કાન દ્વારા જે ચંચલતા થઈ એની પાછળ ગયું. તો હંમેશા કોઈ ન કોઈ ઇન્દ્રિયોની ચંચળતાની પાછળ જ મન જાય છે. રાજયોગ અર્થાત આપણે મન અને બુદ્ધિને પણ લઈ જવાના છીએ, પરંતુ ક્યાં લઈ જવાનું છે? એક યાત્રા પર. કારણ કે મનના માટે કોઈ બંધન નથી, સમય અને સ્થાન મનના માટે બંધન નથી બની શકતું. અહીંયા બેઠા બેઠા કોઈ 10 વર્ષ વીતેલી વાતનું યાદ કરવા માટે કહે તો મન 10 વર્ષ પાછળ પણ ચાલી જાય. ભવિષ્યના માટે વિચારવાનું કહે કે આજથી 2 વર્ષ પછી આપણે શું કરવાનું છે તો મન આગળ પણ ચાલી જાય. તો ભૂતકાળમાં પણ જશે, ભવિષ્યમાં પણ જશે. અહીંયા બેઠા બેઠા લંડન અમેરિકા આપણે ફરી આવશું, મનના માટે કોઈ બંધન નથી. તો જ્યાં મનની રૂચિ છે કે એને ભટકવાનું ખૂબ ગમે છે, તો મેડિટેશનમાં પણ યોગમાં પણ આપણે મનને લઈ જઈએ. એને ફરવા જ જવું છે ને, તો આપણે એને લઈ જઈએ ક્યાં? પરમધામ. અને ત્યાં જઈને આપણે મનને પણ એવા સુંદર વિચારો આપીએ. એટલે આ યોગના ત્રણ કદમ કહેવાય છે. સૌથી પહેલો કદમ છે કે મનને આપણે જ્યારે એક યાત્રા પર લઈ જઈએ છીએ, ત્યારે સૌથી પહેલી યાત્રા છે અંતરની યાત્રા, ભીતર લઈ જઈએ અને આત્મસ્થિતિમાં પોતાને સ્થિત કરીએ. અર્થાત કે કાલે જે આપણે જોયા કે આત્માના સાત ગુણો છે, એ સાત ગુણોમાં મન અને બુદ્ધિને સ્થિર કરીએ. એ ગુણોનું ચિંતન કરીએ, કારણ કે કહેવાય છે કે જેવું માણસનું ચિંતન હોય એવું એનું જીવન બને છે. તો આત્મચિંતનના વિચારો આપવાથી આપણે ધીરે ધીરે આત્મસ્થિતિમાં સ્થિત કરીએ છીએ મનને. અને જ્યારે આત્મસ્થિતિમાં સ્થિત થાય છે, ત્યારે આત્માના ગુણોનો અનુભવ થાય છે. ઘણી વાર ઘણા લોકોને વિચાર આવે કે ચિંતન કરવાથી અનુભવ કેવી રીતે થાય. બહુ સહેલું છે. આજે તમે અહીંયા માઉન્ટ આબુ માટે આવ્યા, આ દિવસો તો બહુ સરસ છે વાતાવરણના રીતેથી, પરંતુ અગર તમે ડિસેમ્બર કે જાન્યુઆરીમાં આવો, ખૂબ ઠંડી હોય એ વખતે, અને નીચે તો પણ ઓછી હોય, પણ માઉન્ટ ઉપર રહેવાનું હોય, અને સવારના ઉઠો તમે અને નાવા માટે ગરમ પાણી ન હોય, ઠંડા પાણીની બાલટી રાખેલી હોય, બાથરૂમમાં નાવા ગયા પાછા આવી જઈશું, કોઈ પૂછશે શું થયું, તમે તો નાવા ગયા હતા, અરે કેટલી ઠંડી છે ને પાણી, એ ઠંડુ, અરે એ પાણીને હાથ પણ નથી લગાડ્યો, અને આખા શરીરની અંદર એક ધ્રુજારી આવી જાય છે. જ્યાં પાણીને હાથ પણ નથી લગાડ્યો, એ પાણી જોવાથી આખા શરીરની અંદર એક કરંટ દોડી જાય છે, અને બહાર નીકળીને કહીશું અરે એટલી ઠંડી છે. એ ઠંડીનો કરંટનો અનુભવ કેવી રીતે થયો? વિચારવાથી. કે બહારનું વાતાવરણ ઠંડુ છે, પાણી ઠંડુ છે, હાથ લગાડવાની જરૂરત નથી કે એક લોટો નાખવાની જરૂરત નથી, પણ જોવાથી જ એ અનુભવ થઈ જાય છે. તો ઠંડીનો અનુભવ કેવી રીતે થયો? વિચારથી. ક્યાં કોઈના ઘરે ગયા હોઈએ, વાતો કરતા કરતા રાત્રે 12 વાગી ગયા, 12 વાગે એકદમ ધ્યાન આવે છે, અરે આટલા બધા વાગી ગયા, ચાલો જઈએ છે ઘરે જઈએ. જેને ત્યાં ગયા હતા એણે કહ્યું કે ભાઈ હવે રાત ખૂબ થઈ ગઈ છે, અહીંયા જ સૂઈ જાઓ, કાલ સવારે જજો. ના ના, 15-20 મિનિટનો તો રસ્તો છે, નીકળી જઈશું. નીકળીએ છે. નીકળતી વખતે વ્યક્તિ આપણને કહે છે એકાંતનો રસ્તો છે, સંભાળજો, અને એવું લાગે તો ફરી પાછા આવી જજો. જેવા આપણે એકાંતના રસ્તા પર જઈએ છીએ, ચાલવા લાગીએ છીએ અને કંઈક અવાજ આવે છે, જેમ જેમ કદમ આગળ વધારતા જઈએ અવાજ મોટો થતો જાય, પસીનો છૂટવા લાગે અને ફરી પાછા આપણે આવી જઈએ, એ લોકોએ પૂછ્યું શું થયું? અરે આજે જે ડરનો અનુભવ થયો ને, જિંદગીમાં એવો ક્યારેય અનુભવ નહોતો થયો, ડરનો અનુભવ કેવી રીતે થયો? જેમ જેમ કદમ આગળ વધારતા હતા એ વખતે અવાજ સાંભળતાની સાથે જ પહેલા મનની અંદર વિચાર આવશે, કોઈ કૂતરું બિલાડું હશે, આગળ કદમ વધારતા ગયા અવાજ મોટો થતો ગયો તો મનની અંદર એક ચિત્ર આવે છે, કોઈ વ્યક્તિ તો નહીં હોય, છતાં પણ હિંમત કરીને આગળ વધારતા જઈએ પગ અને મોટો અવાજ થતો ગયો તો વિચાર આવશે, કોઈ વ્યક્તિ ચાકુ લઈને તો ઊભું ન હોય. એટલે ઠંડીના દિવસો હોવા છતાં પણ પસીનો છૂટી જાય છે અને ફરી પાછા આપણે વળીને આવી જઈએ છીએ, એ ડરનો અનુભવ કેવી રીતે થયો? અગર વિચારોથી આપણને ડરનો અનુભવ થઈ શકે છે તો વિચારોથી શાંતિનો અનુભવ ન થાય, વિચારોથી સુખનો અનુભવ ન થાય, વિચારોથી આનંદનો અનુભવ ન થાય. પરંતુ એના માટે એવા વિચારો જોઈએ જે રીતે ડરનો અનુભવ મનુષ્યને ક્યારે થાય કે જ્યારે એના વિચારોની ક્વોલિટી એ પ્રકારની હોય, એ રીતે જ્યારે આપણા વિચારોની ક્વોલિટી ઉત્તમ હોય છે ત્યારે આપણે આપણા જીવનની અંદર પણ સુખ, શાંતિ, આનંદ, પ્રેમનો અનુભવ પણ કરી શકીએ છીએ. એટલે વિચારોથી કોઈ પણ પ્રકારનો અનુભવ કરવો સહજ છે, મુશ્કેલ નથી. તો આત્મચિંતન દ્વારા આત્મનો અનુભવ કરવો પણ સહજ છે. ત્યાર પછી બીજો કદમ છે આ યાત્રાનો, કે જ્યારે આત્મસ્થિતિમાં આપણે મનને સ્થિત કરીએ ત્યારે ધીરે ધીરે પછી મનને આપણે પરમાત્મા પાસે લઈ જઈએ અને પરમાત્મા પાસે લઈ જઈને પરમાત્માના સાનિધ્યની અંદર આપણે મનને એકાગ્ર કરીએ, યાત્રા પર લઈ જઈએ છીએ, પરમધામની યાત્રા પર. અને ત્યાં જઈને શું વિચાર કરવાના છે? ભગવાન પાસે આપણે કંઈ માંગવાનું નથી કે હે પ્રભુ મને શાંતિ આપો, હે પ્રભુ મને સુખ આપો, હે પ્રભુ મને શક્તિ આપો. ભગવાન પાસે માંગીએ શા માટે? જેમ આજે આપણે 12 સૂર્ય હોય અને 12 તડકામાં ઉભા રહીએ તો સૂર્ય પાસે આપણે માંગતા નથી કે હે સૂર્ય તારી ગરમાઈશ મને આપ, માંગીએ છીએ? નહીં. તમે 12 ઉભા રહેશો 5 મિનિટ એટલે આખા શરીરની અંદર ગરમી આવી જવાની છે. સમુદ્રની પાસે ઉભા રહીને સમુદ્ર પાસે માંગતા નથી કે હે સમુદ્ર તારી ઠંડી હવા મને આપ. આપણે ત્યાં ઉભા રહીએ છીએ એ હવા મળતી જાય છે. એ રીતે ભગવાન પાસે પણ માંગવાનું શા માટે? આપણે મન અને બુદ્ધિને એના સાનિધ્યમાં લઈ જઈએ અને એ પરમાત્માની શક્તિનો આપણને અનુભવ થાય જ. માંગવાની આવશ્યકતા નથી. એટલા માટે તો કહેવત છે કે બિન માંગે મોતી મિલે, માંગત મિલે ન ભીખ. માંગવાથી તો ભીખ પણ નથી મળતી આજે દુનિયાની અંદર. ભગવાન પાસે પણ ક્યાં સુધી માંગતા રહીશું? એટલે ભગવાન પાસે પણ માંગવાનું નથી. માંગીશું તો અડધું મળશે કે ન પણ મળે, પણ અગર આપણે એક સંબંધ જોડીએ તો અધિકારથી આપણે પ્રાપ્ત કરી શકીશું. અને જે પરમાત્મા પાસેથી આપણે શક્તિને પ્રાપ્ત કરીએ છીએ એ શક્તિને પછી પ્રવાહિત થવા દો। એટલે ત્રીજું કદમ આ યોગનું છે કે જેને આપણે કહીએ કે એ પ્રકંપનોને આપણે બહાર ફેલાવીએ। શાંતિ અગર ખરેખર મેં મેડિટેશનમાં અનુભવ કરી છે તો એ પ્રકંપનો બહાર ફેલાવા જોઈએ। ઘણીવાર ઘણા લોકો માળા કરવા બેસે, ભગવાનની સામે બેસે, અડધો કલાક યાદ કરશે ભગવાનને અને ઉઠીને પછી એટલો બધો ગુસ્સો કરતા હોય છે ત્યારે ઘરના લોકો કહે છે, તમારું માળામાં મન હતું? કારણ કે માળા કર્યા પછી તો વ્યક્તિને કમસે કમ થોડી તો શાંતિ આવવી જોઈએ મનની અંદર। અગર એને ઉઠતાની સાથે અગર કોઈના પર ગુસ્સો આવે તો એનો મતલબ કે એણે માળા કે ભગવાનને યાદ કર્યા જ નથી। ઠંડીના દિવસોમાં બહાર સૂરજની સામે ઉભા રહો, શરીરની અંદર ગરમાઈશ આવી તો સ્વતઃ તમે સ્વેટર શાલ ઉતારી દેશો, ગરમી આવી ગઈ એનો અનુભવ થયો તમને। પછી તમે વધારે કપડા ચઢાવતા નથી। એ જ રીતે અગર ખરેખર મેં પરમાત્માને યાદ કર્યા હોય, ભગવાન અગર શાંતિના સાગર, સુખના સાગર, પ્રેમના સાગર હોય તો ભગવાનને યાદ કર્યા પછી મને ગુસ્સો આવે જ કેવી રીતે? મારી અંદરથી શાંતિનો પ્રવાહ નીકળવો જોઈએ। કોઈ આત્માને હું દુઃખ કેવી રીતે આપી શકું? મારી અંદરથી એ સુખના પ્રકંપનો નીકળવા જોઈએ। કોઈની સાથે હું નફરત ને દ્વેષ ભર્યો વ્યવહાર કઈ રીતે કરી શકું? મારી અંદરથી પ્રેમના પ્રકંપનો નીકળવા જોઈએ। તો કહેવાય કે હા, ખરેખર ભક્તિ કરી। ભક્તિનો મતલબ જ શું છે? ભક્તિનો મતલબ જ છે ભગવાન સાથેનો પ્રેમ। અને પ્રેમ જ્યારે ભગવાન સાથે હોય, આજે મીરાબાઈની ભક્તિ હતી કે નરસિંહ મહેતાની ભક્તિ હતી, એમની ભક્તિને આપણે યાદ કરીએ છીએ। આજનો એ મનુષ્ય પણ ભક્તિ કરે છે, પણ જે નરસિંહ મહેતાની ભક્તિ હતી કે મીરાબાઈની ભક્તિ હતી અને આજના મનુષ્યની ભક્તિ છે, એ બેમાં કોઈ અંતર છે ખરું? નરસિંહ મહેતાની ભક્તિ અને આજના મનુષ્યની ભક્તિમાં કોઈ અંતર છે કે નહીં? શું અંતર છે? શું અંતર છે? અંતર એ જ છે કે એમનો ભગવાન સાથે એટલો બધો પ્રેમ હતો અને એ પ્રેમ પ્રવાહિત થતો હતો। મીરાબાઈનો એટલો બધો પવિત્ર પ્યાર હતો પરમાત્મા સાથે કે પવિત્રતા વહેતી હતી, પ્રવાહિત થતી હતી। આજે આપણે પણ ભક્તિ કરીએ છીએ, પણ આપણા અંદર એ નિસ્વાર્થતા, એ પવિત્રતા નથી। એટલે આપણી ભક્તિ યથાર્થ નથી। જે મીરાબાઈની ભક્તિ હતી, જે નરસિંહ મહેતાની ભક્તિ હતી, એ યથાર્થ ભક્તિ હતી। આજના મનુષ્ય યથાર્થ ભક્તિ નથી કરતા, કારણ કે ભગવાન માટેનો નથી ભાવ, નથી પ્રેમ, નથી એ પવિત્રતા, તો શું એને ભક્તિ કહીશું ખરા? ભગવાનને પણ જ્યારે મનુષ્ય યાદ કરે છે તો ત્યાં પણ બિઝનેસ કરે છે, હે ને? ભગવાનની સામે જઈશું, હાથ જોડીને પ્રાર્થના કરશું કે હે પ્રભુ, મારું આટલું કામ થઈ જાય તો બે નારિયેળ ચડાવી દઈશ, તો બિઝનેસ થયો ને? કે આ કામનો ભાવ બે નારિયેળ છે, અગર તું કરી દેશે તો તને બે નારિયેળ મળી જશે, અને અગર ભગવાને ન કર્યું તો નારિયેળ મળશે ખરા? નહીં મળે। જેવું કામ, થોડું અગર ભારી કામ હોય તો આપણે કહીશું હે પ્રભુ, આટલું કામ કરી દેશે તો 101 રૂપિયા ચડાવવા ચડાવી દઈશ, यानी आ काम नो भाव 101 रूपया छे, तू करे तो तने मळे, न करे तो न मळे। आने भक्ति कहेवाय? आ भक्ति छे? એટલે આજની દુનિયાની અંદર જે માણસો ભક્તિ કરે છે એ યથાર્થ ભક્તિ જ નથી, એ વ્યાપાર છે ભગવાન સાથેનો। અને એટલા માટે આપણે જીવનની અંદર પણ એ ભગવાનના સાનિધ્યનો અનુભવ નથી કરી શકતા, કારણ કે એ સાનિધ્યનો અનુભવ કરવા માટે એ નિસ્વાર્થતા જોઈએ। બિઝનેસ નહીં, व्यापार वृत्ति नहीं, तो आजनी भक्ति एक व्यापार वृत्ति वाली भक्ति थी गई छे। तो भक्ति कोने कहेवाय? यथार्थ रूपे भगवान नी साथे निस्वार्थ आपणे केवी रीते लावीए? बीजा शब्द में एने कहीशुं के मेडिटेशन, योग अर्थात परमात्मा साथे एक टेलिपथिक संबंध। જેમ આજે દુનિયાની અંદર આપણે કોઈને યાદ કરીએ અને યાદ કરતાની અંદર 5 મિનિટની અંદર એ વ્યક્તિનો ફોન આવી જાય કે વ્યક્તિ પોતે આવી જાય તો શું કહીશું? એટલે ખુશી થશે, અરે અત્યારે તમને જ યાદ કરતા હતા અને તમે આવી ગયા, કે તમારો ફોન આવી ગયો અને એ વ્યક્તિને પૂછો તમે શા માટે ફોન કર્યો તો કેસે કોઈ ખાસ કામ ન હતું, બસ સૌ કેલાઓ તમારી સાથે વાત કરીએ। અનુભવ છે ને કે નથી? કે કોઈને તમે યાદ કર્યા, કોઈ મિત્ર સંબંધીને યાદ કર્યા અને એ વ્યક્તિ પહોંચી જાય, એ વ્યક્તિનો ફોન આવી જાય તો કેટલી ખુશી થાય। આદિ શંકરાચાર્યજીની વાત યાદ આવે છે કે આદિ શંકરાચાર્યજી નાનપણની અંદર જ્યારે એમને સંન્યાસ લેવો હતો ત્યારે એમણે એની માને કહ્યું કે મારે સંન્યાસ લેવો છે। માનો મોહ ખૂબ હતો બાળકની અંદર, એટલે એમણે ના પાડી કે હું તને સંન્યાસ લેવા નહીં દઉં। હવે માની આજ્ઞા વગર એ સંન્યાસ કઈ રીતે લે? એક દિવસ નદી પર નાહવા ગયા તો ત્યાં મગરના મોઢાની અંદર એનો પગ જતો રહ્યો, એટલે એની માં ત્યાં નજદીકમાં જ હતી કપડાં ધોતી, એટલે એણે માને આવાજ આપ્યો કે માં જો તું મને સંન્યાસ લેવા નથી દેતી, હવે આ મગર મને ખાઈ જશે, પછી શું કરીશ તું? એટલે પુત્ર મોહના વશ થઈને માએ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ એને બચાવી લો, હું એને સંન્યાસ લેવા દઈશ। ભગવાને કદાચ એની પ્રાર્થનાને સાંભળી લીધી, મગર એ પગ છોડીને ચાલી ગયો। આદિ શંકરાચાર્યજી બહાર આવ્યા અને માને સ્મૃતિ અપાવી કે હવે તે ભગવાનની સામે વાયદો કર્યો છે કે તું મને સંન્યાસ લેવા દઈશ। માએ કહ્યું કે ભલે હું તને સંન્યાસ લેવા દઈશ, પણ મારી એક શરત છે। શું શરત છે? તો માએ કહ્યું કે જ્યારે હું મરું તો તારા કાંધા પર જાઉં, એ મારી ઈચ્છા છે। આદિ શંકરાચાર્યજીએ વચન આપ્યું કે જ્યારે તમારી અંતિમ ઘડી આવે તમે ખાલી મને યાદ કરજો, હું ક્યાંય પણ હોઈશ પહોંચી જઈશ। ઘણા વર્ષો વીતી ગયા, આદિ શંકરાચાર્યજી પ્રચાર કરતા કરતા બહુ દૂર નીકળી ગયા। એક દિવસ પોતાના ધ્યાનમાં બેઠા હતા કે અચાનક એમને મહેસૂસ થયું કે એમની માની અંતિમ ઘડી આવી ગઈ છે અને એને યાદ કરી રહ્યા છે। એ તરત ધ્યાનમાંથી ઉઠ્યા, નીકળી પડ્યા, પોતાના તપસ્યાના બળથી માના પ્રાણને અટકાવીને રાખ્યા અને જેવા ત્યાં પહોંચ્યા માને બોલાવી, હે માં હું આવી ગયો છું। માએ આંખો ખોલી જોયા, સંતુષ્ટતા થઈ એમને અને પ્રાણ સહજ તનથી નીકળી ગયો। હવે એ જમાનામાં કોઈ ટેલિફોન ન હતો, કોઈ ટેલિગ્રામ ન હતા, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હતી, છતાં પણ આદિ શંકરાચાર્યજી કઈ શક્તિથી પહોંચી ગયા? વિચારોની શક્તિથી. તો એ જ રીતે આપણે જ્યારે કોઈને યાદ કરીએ છીએ, વ્યક્તિના એક પ્રત્યુત્તરનો અનુભવ કરીએ છીએ આપણે, તેનો આધાર શું છે? એનો આધાર છે કે જ્યાં બે વ્યક્તિની માનસિક વૃત્તિ એક સ્તર પર આવી જાય ત્યાં એનો અનુભવ થાય. હંમેશા અનુભવ નથી થતો, ક્યારેક ક્યારેક અનુભવ થાય છે કે મેન્ટલ ફ્રીક્વન્સીનું ટ્યુનિંગ થઈ જાય ત્યારે આપણે આનો અનુભવ કરીએ છીએ. મેડિટેશન એટલે શું? મેડિટેશન માના આપણે માનસિક સ્તર એ પરમાત્માના સ્તર સુધી આપણે લઈ આવીએ અને ત્યારે પરમાત્માનો પણ પ્રત્યુત્તરને આપણે જીવનમાં અનુભવ કરશું. તો પરમાત્મા સાથે એ મેન્ટલ ફ્રીક્વન્સીનું ટ્યુનિંગ કરવું, એનું નામ છે મેડિટેશન. અને એવું નથી કે નહીં કરી શકીએ, સહજ છે, કરી શકીશું. જે રીતે વ્યક્તિને યાદ કરવાથી વ્યક્તિનો પ્રત્યુત્તર મળે છે ને આપણને ખુશી થાય છે, એ રીતે તમે વિચારો કે તમે ભગવાનને યાદ કરો અને ભગવાનનો પ્રત્યુત્તરનો અનુભવ કરો તો કેટલી ખુશી થશે કે ભગવાન પણ મારી એક એક વાતને સાંભળે છે. ઘણી વાર આપણને એવો અનુભવ થાય છે ખરો કે મનની અંદર જ કોઈ એવી શ્રદ્ધાથી કોઈ વિચાર કર્યો હોય અને એ વિચાર ખૂબ જ જલ્દી પૂરો થતો હોય તો એવું લાગે છે કે ભગવાન મારા મનની હર વાતને સાંભળે છે. છે ને અનુભવ કે નથી? એનું નામ જ તો યોગ છે. પરંતુ એ ક્યારેક ક્યારેક અનુભવ થાય છે, હંમેશા નથી થતું. તો હંમેશા એ અનુભવ કરવા માટેનો આધાર શું? એનો પણ આધાર છે. આજે જેમ વ્યક્તિને આપણે યાદ કરીએ છીએ તો એનો આધાર છે. રસ્તે ચાલતા આપણને હજારો વ્યક્તિ મળે છે, બધાને તો યાદ નથી કરતા ને, કોઈ કોઈકને યાદ કરીએ છીએ. તો યાદ કરવાનો પણ આધાર છે. તો મનુષ્યની યાદનો આધાર કયો? મુખ્ય રૂપેથી ચાર આધાર છે. સૌથી પહેલો આધાર છે પરિચય. જેમ જ્યાં સુધી તમને બ્રહ્માકુમારીઝનો પરિચય જ ન હતો, કોઈ દિવસ તમે યાદ પણ નહોતું કર્યો, પણ જે દિવસે પરિચય થયો તો તમને મનમાં વિચાર આવ્યો, જવું જોઈએ, જોવું જોઈએ શું છે ત્યાં. તો યાદ ક્યારે આવી? કે જ્યારે પરિચય થયો. વગર પરિચયે આપણે કોઈ દિવસ કોઈને યાદ નથી કરતા. જ્યાં થોડો ઘણો પરિચય મળ્યો હોય ત્યાં જ આપણે યાદ કરશું. બીજો આધાર છે સંબંધ. પરિચય પછી સંબંધ જોડાય છે. જ્યાં જેની સાથે થોડો ઘણો સંબંધ હશે એ સંબંધના આધાર પર આપણે યાદ કરીએ છીએ. મિત્ર સંબંધીઓને આપણે યાદ કરીએ છીએ. ત્રીજો આધાર છે સ્નેહ, પ્રેમ. જેની સાથે સ્નેહ હશે, પ્યાર હશે, એ સ્નેહીઓને આપણે યાદ કરીએ છીએ. અને ચોથો આધાર છે પ્રાપ્તિ. જ્યાંથી કંઈક મળવાનું હોય છે એને આપણે યાદ કરીએ છીએ. મુખ્ય રૂપેથી આ ચાર આધાર છે મનુષ્યને યાદ કરવાના. અને એ ચાર આધાર પર ચાર પ્રકારની યાદો છે. જ્યાં ખાલી પરિચય હશે ત્યાં યાદ પણ કેવી હશે? કરવા પડે છે. આજે આપણા ઘરમાં કોઈ પ્રસંગ હોય અને આપણે હર પરિચિત વ્યક્તિને આમંત્રણ આપવું હોય તો એક એકને યાદ કરશું. કરવા પડે છે, લિસ્ટ બનાવશું તાકી કોઈ પણ છૂટી ન જાય. અને પછી એક એકને આપણે નિમંત્રણ મોકલીશું. તો જ્યાં ખાલી પરિચય છે ત્યાં યાદ કરવા પડે છે. જ્યાં સંબંધ હશે ત્યાં યાદ કેવી છે? જ્યાં સંબંધ હશે, આજે એક માનો સંબંધ બાળક સાથે છે. માની લો કે બાળક કોઈ હોસ્ટેલમાં રહીને ભણતો હોય અને ત્યાંથી ખબર આવે કે બાળકની તબિયત ઠીક નથી, તો માને શું થશે? બાળકની યાદ સતાવશે. ખાવાનું બનાવતી હોય, યાદ કોની હોય? બાળકની. ઘણી વાર તો એટલી બધી એને યાદ સતાવે છે કે રાત્રે ઊંઘ પણ નથી આવતી, ઊંઘ ઉડી જાય છે. માની લો કે બીજે દિવસે બાળકનો ફોન આવે કે નહીં, મારી તબિયત એકદમ ઠીક છે, તમે ચિંતા નહીં કરતા, તો પણ માં શું કહેશે? શું કહેશે? અવાજ ઠીક નથી લાગતો. આખરે એને મનમાં આવશે, એક દિવસ જઈને હું જોઈ આવું, ત્યારે મને શાંતિ થશે. તો જ્યાં સંબંધ છે ત્યાં યાદ કેવી છે? સતાવવાળી યાદ છે, સતાવે છે. જ્યાં સ્નેહ છે, પ્રેમ છે, ત્યાં યાદ કેવી હશે? આજે એક કન્યા હોય કે કુમાર હોય, જ્યાં સુધી એમને ખબર નથી કે એમનો ભવિષ્ય સાથી કોણ છે, કેવો છે, ત્યાં સુધી મન ભટકતું હોય છે. પણ માની લો કે જે દિવસે પરિચય થયો, સંબંધ જોડાયો, એની ત્યાર પછી એને કેવું પડે છે કે હવે તું તારા ભવિષ્ય સાથીને પ્રેમથી યાદ કર, શીખવાડવું પડે છે. મન ભટકે છે ખરું એનું? નહીં. એકાંતના પળોમાં બેઠી હશે કે બેઠો હશે, ચાલી ગયું, કોઈ પાસેથી પસાર થઈ જાય અને પૂછવામાં આવે અહીંથી કોઈ ગયું, તો શું કહેશે? માફ કરજો, મારું ધ્યાન ન હતું. તો ધ્યાન કોને કહેવાય અને ધ્યાન ક્યાં હતું? સ્નેહીના સ્નેહની અંદર સમાયેલું હતું. તો જ્યાં સ્નેહ છે, પ્રેમ છે, ત્યાં યાદ પણ કેવી છે? સમાવવાળી યાદ. ઘણી વાર તો વ્યક્તિ કોઈના જેની સાથે સ્નેહ હોય, પ્રેમ હોય, એની યાદમાં એટલો બધો ખોવાઈ જાય છે કે ટ્રેનમાં જતા હોય, એટલો બધો કોલાહલ થતો હોય, વેચવા વાળા આવતા હોય, જતા હોય, જોર જોરથી બોલતા હોય, બાજુમાં કોઈ આવીને બેસી જાય, કઈ પૂછે, સંભળાતું નથી. પછી આમ આમ કરશે ત્યારે ધ્યાન તૂટે છે. અરે ભાઈ, ક્યાં છો? કહેવાનો ભાવાર્થ એ છે કે આટલો બધો કોલાહલ છતાં પણ મારું મન એકાગ્ર થઈ શકે છે, એ ધ્યાનમાં જોડાઈ શકે છે, અને ભગવાનને યાદ કરવા બેસીશું ત્યારે થોડો પણ અવાજ થતો હોય, કોણ છે જોતો, એ અવાજ પણ આપણને સંભળાય છે. હાથમાં માળા હશે, ભગવાનની સામે બેઠા હશું, પણ ધ્યાન ક્યાં છે? કોણ આવ્યું, કોણ ગયું, શું વાતો થઈ રહી છે? ધ્યાન તો ત્યાંનું ત્યાં છે, એટલે ભગવાનમાં ક્યાંથી ધ્યાન લાગે? કારણ કે ભગવાનમાં મનને એકાગ્ર કરવા માટે શું જોઈએ? આપણું મન પરમાત્મામાં ખોવાઈ જાય એના માટે શું જોઈએ? સ્નેહ જોઈએ, પ્રેમ જોઈએ. અને સ્નેહ અને પ્રેમ આપણો ભગવાન સાથે નથી. નરસિંહ મહેતા ભગવાનની યાદમાં ખોવાઈ જતા હતા, મીરાબાઈ ભગવાનની યાદમાં ખોવાઈ જતી હતી, કારણ કે એટલો પ્રેમ હતો. પણ એ પ્રેમનો આધાર પણ શું હતો? સંબંધ. એ લોકોએ સંબંધ જોડ્યો હતો એટલે ખોવાઈ જતા. આજે આપણો સંબંધ જ નથી ભગવાન સાથે. આપણો કોઈ સંબંધ છે ખરો? છે? કયો સંબંધ છે? પિતા પુત્રનો, એમ પિતા પુત્ર નો ખરેખર આપણે કોઈ દિવસ એને પિતાના રૂપમાં યાદ કર્યા છે ખરા? આજે એક રાજાનો બાળક હોય, રાજકુમાર હોય, એને ખબર છે કે મારા પિતા રાજા છે, તો એનું ઉઠવું બેસવું બોલવું ચાલવું કેવું હશે? રાજસી હશે ને. એને શીખવાડવું નથી પડતું કે તારે આવું બોલવું જોઈએ, કે આવી રીતે ચાલવું જોઈએ, કે આવી રીતે તારે વ્યવહાર કરવો જોઈએ. નહીં, સ્વતઃ એ રાજસી સંસ્કાર એની અંદર આવી જાય છે. આપણા પિતા પરમાત્મા હોય અને આપણે એ પરમાત્મા સુપ્રીમ ઓથોરિટીના બાળકો હોઈએ, તો આપણું ઉઠવું બેસવું બોલવું ચાલવું વ્યવહાર કરવું કેવું હોવું જોઈએ? ભગવાનના બાળકો કેવડાવવા જેવું છે ખરું? હા, તો સંબંધ છે. જ્યાં સંબંધ જ ન હોય તો એ પ્રેમ જાગૃત કેવી રીતે થાય? અને એટલા માટે આપણે આપણો ભગવાન સાથે પ્રેમ નથી. અને ભક્તિનો મતલબ છે ભગવાન સાથેનો પ્રેમ, એટલે આપણે ભક્તિ ખરી કરતા જ નથી. આપણી અંદર એ ભક્તિનો ભાવ જ નથી. કારણ કે ભક્તિ માના પ્રેમ, ભક્તિ માના ભગવાન સાથેનો એક સંબંધ જે આજે નથી. એટલે આપણને યાદ ની અંદર આપણે સમાય નથી શકતા, મનને એકાગ્ર નથી કરી શકતા, ધ્યાન લગાવી નથી શકતા. અને પછી આપણે કમ્પ્લેન કરીએ છીએ, શું કરીએ, ભગવાનને યાદ કરવા બેસીએ ને ત્યારે જ મન ભાગી જાય. મન ખૂબ ચંચળ છે, મન ખૂબ દુષ્ટ છે, પાપી છે, મન નીચ છે, મનને બધી ઉપમાઓ આપી દઈએ છે. અરે, મન ખૂબ સરસ છે, ખાલી એને કેવી રીતે વાળવું એ વાળતા આવડવું જોઈએ. અને એને વાળવાનો આધાર છે કે સંબંધ જોડીને પ્રેમથી તમે યાદ કરો તો કેમ ન વળે. અને ચોથો આધાર જ્યાં પ્રાપ્તિ છે ત્યાં યાદ કેવી હશે? આજે એક વ્યાપારીને ખબર હોય કે ફલાણા શહેરથી એક વ્યક્તિ આવશે, ફલાણા ઘરે રોકાવાના છે, પણ એની સાથે અગર વ્યાપારિક સંબંધ આપણો જોડાઈ જાય તો માલામાલ થઈ જઈશું. પરંતુ એનો પહોંચવાનું કોઈ ઠેકાણું નથી, કારણ કે બાય રોડ નીકળ્યા છે, એટલે રાત્રે મોડા પણ પહોંચી શકે. તો એ વ્યાપારીને ઊંઘ આવશે ખરી? આખી રાત પણ એને બેસવું પડે તો બેસશે કે સૂઈ જશે? ખબર છે પ્રાપ્તિની કે માલામાલ થઈ જઈશું, તો બેસશે કે નહીં બેસે? બેસે. ઘડી ઘડી ત્યાં પૂછતાછ કરશે, આ પેલા ભાઈ પહોંચ્યા કે નહીં પહોંચ્યા, પહોંચ્યા કે નથી પહોંચ્યા, તાકી મને પહેલી એપોઇન્ટમેન્ટ મળે અને મારો વ્યાપારિક સંબંધ એની સાથે જોડાય. પણ એકવાર માલામાલ થઈ જાય, પ્રાપ્તિ થઈ જાય, પછી ક્યારે પણ એને યાદ કરશે ખરા? મતલબ જ નથી. એટલે જ્યાં પ્રાપ્તિ છે ત્યાં યાદ પણ કેવી છે? મતલબ ભરી યાદ, સ્વાર્થ ભરી યાદ. હવે અગર આપણે જોઈએ કે ભગવાન સાથે આપણી આ ચારે પ્રકારની યાદમાંથી કેવા પ્રકારની યાદ છે, શું ભગવાનને યાદ કરવા પડે છે, એની યાદ સતાવે છે, એની યાદમાં આપણે સમાઈ જઈએ છે, ખોવાઈ જઈએ છે, કે સ્વાર્થ ભરી યાદ છે, શું કહીશું? હા, કયા પ્રકારની યાદ છે? હા, કયા પ્રકારની યાદ છે? સ્વાર્થ ભરી યાદ છે. કહ્યું ને, વ્યાપારિક સંબંધ છે આપણો ભગવાન સાથેનો. આપણે સંબંધ જ ગલત જોડ્યો છે, અને જ્યાં સંબંધ જ ગલત જોડ્યો હોય તો પ્રાપ્તિનો અનુભવ કેવી રીતે થાય? એની યાદમાં આપણે સમાઈએ કઈ રીતે? દુનિયાની અંદર મનુષ્ય ભગવાનને યાદ કરે છે ને તો ત્રણ આધાર પર યાદ કરે છે. યા તો કમ્પ્લેન કરશે, ફરિયાદ, યાદ નહીં હોય ફરિયાદ હોય, હે પ્રભુ તે મારા પડોશીનું ભાગ્ય તો આટલું સરસ બનાવ્યું પણ મારું ભાગ્ય આવું કેમ? કમ્પ્લેન. અરે જે મળ્યું છે એના માટે આપણે ઉપકાર નથી માનતા ભગવાનનો, પણ જે નથી મળ્યું ને એના માટેની આપણી ફરિયાદ હોય છે કે હે પ્રભુ, મારું નસીબ લખવા બેઠો તો ત્યારે જ તને કંઈ કામ પડ્યું તું કે શું? મારા પડોશીનું તો આટલું સરસ ભાગ્ય બનાવ્યું તે, મારું નસીબમાં કેમ આવું? તો કમ્પ્લેનો હોય છે, ફરિયાદો હોય છે, યાદ નથી હોતી. બીજા પ્રકારની યાદ ભગવાન સાથે, જેમ કહ્યું વ્યાપારિક સંબંધ, તું આટલું કર કે આટલું આપ તો હું તારા માટે આટલું કરીશ, કે જાત્રા કરીશ કે આમ કરીશ કે તેમ કરીશ, તો એ વ્યાપારિક સંબંધ થઈ ગયો. વ્યાપારિક સંબંધના આધાર પર યાદ. અને ત્રીજી યાદ, યા તો પછી ભય કે આજે આટલી માળા નહીં કરીને કંઈ ભગવાન આપણને શ્રાપ ન આપી દે, એટલે ડરથી યાદ કરવા. એટલે આટલો નિયમ જે છે પૂરો કરવાનો જ મારે, નહીં તો ભગવાન શ્રાપ આપશે. હવે એ ડરથી અગર માણસ એ માળા ફેરવે તો એનું મન લાગેલું કહેવાય નહીં. તો યા તો ડરથી યાદ કરે છે, યા ફરિયાદ કરે છે, યા વ્યાપારિક સંબંધના આધાર પર યાદ. તો ત્રણેય આધાર ગલત. જે મુખ્ય આધાર છે, પ્રેમથી સંબંધ જોડીને એની સાથે યાદ કરીએ. કયા કયા સંબંધો આપણે ભગવાન સાથે જોડી શકીએ? મનુષ્યના અતિ નિકટના 6 સંબંધો છે જેની યાદ એને ઘડી ઘડી આવે છે. અને જે પણ દુનિયાની અંદર શિરોમણી ભક્ત આત્માઓ થઈ ગયા, જેને ભગવાનનો અનુભવ થયો જીવનની અંદર, એના અનુભવનો આધાર કોઈ ન કોઈ સંબંધ હતો. તો મુખ્ય રૂપેથી કયા 6 સંબંધ જે આપણે ઈશ્વર સાથે જોડી શકીએ? સૌથી પહેલો સંબંધ છે પિતા અને પુત્રનો. પ્રહલાદ, ભક્ત પ્રહલાદની વાર્તા આપણે જાણીએ છીએ કે એણે પણ ભગવાન સાથે એક સંબંધ જોડેલો. કયો સંબંધ જોડેલો? ભક્ત પ્રહલાદે યા ધ્રુવે ભગવાન સાથે કયો સંબંધ જોડ્યો હતો? પિતા પુત્રનો. એ ભગવાનને જ પોતાના પિતા માનતા હતા. અને જ્યારે પિતા સમજીને યાદ કરતા હતા, એને એ પ્રેમથી યાદ કરતા હતા, તો ભગવાન પણ માત પિતા બનીને હંમેશા એમની રક્ષા કરતા રહ્યા. કારણ કે માત પિતાનું કર્તવ્ય શું છે? હર સમયે બાળકને સુરક્ષિત રાખવું. તો ભગવાન પણ માત પિતા બનીને એની સુરક્ષા કરતા રહ્યા. તો માત પિતાનો સંબંધ. પછી જેમ જેમ બાળક મોટું થાય છે, સ્કૂલે જતું થાય, તો બીજો સંબંધ એનો ટીચર સાથેનો હોય છે. પરમાત્મા પણ આપણા પરમ શિક્ષક છે, જે આપણને ઘણી જ્ઞાનની ગુહ્ય વાતો સમજાવે છે અને આત્માને જ્ઞાની તો આત્મા બનાવે છે. ત્રીજો સંબંધ છે પરમાત્મા સાથે સદગુરુનો સંબંધ. જેમ માણસ મોટું થાય તો જીવનની અંદર ગુરુ કરે છે, પણ ભગવાન જ અગર આપણા સદગુરુ હોય તો ગતિ નિશ્ચિત છે. દુનિયાના ગુરુઓને તો કોઈ ગેરંટી નથી, પરંતુ ભગવાનને અગર સદગુરુ માની લો તો મુક્તિ કે ગતિ આપણી શ્રેષ્ઠ ગતિ નિશ્ચિત છે. ગુરુ સાથેના સંબંધમાં શું ભાવ હોય છે વ્યક્તિનો? કે આપણે એવા પાત્ર બનીએ જેથી કરીને ગુરુના આશીર્વાદનો હાથ આપણા ઉપર રહે. તો સંસારની અંદર રહેવા છતાં પણ, કર્મ કરવા છતાં પણ, આપણે જીવનને એવું પાત્ર જીવન બનાવીએ જેથી કરીને ભગવાનનો પણ વરદાનોનો હાથ મારા ઉપર સદા રહે, જેથી કરીને આપણે પોતાને ધન્ય ધન્ય સમજી શકીશું. ચોથો સંબંધ જે અર્જુને જોડ્યો ભગવાન સાથે, દોસ્ત. મિત્રનો સંબંધ, સખા ભાવ જે ગોપીઓએ જોડ્યો. અને એટલા માટે કહેવાય છે કે મિત્ર એને જ કહેવાય, સાચો મિત્ર એને જ કહેવાય જે સમય પર આપણને મદદગાર બની જાય. અર્જુનનો પણ જ્યારે મિત્રતાનો સંબંધ હતો તો ભગવાન એના સારથી બનવા તૈયાર થઈ ગયા. નરસિંહ મહેતાએ પણ એની સાથે મિત્રતાનો, બંધુનો ભાવ જોડ્યો હતો ત્યારે જ તો એનું બધું કાર્ય સફળ થઈ જતું હતું, સહેજતાથી થઈ જતું હતું. એટલે મિત્રનો સંબંધ પણ ખૂબ ઊંડો સંબંધ છે જેમાં અનુભવ જ છે. તો ભગવાનની સાથે પણ આપણે મિત્રતાનો સંબંધ જોડીએ. એટલા માટે તો કહેવાય છે ખુદા દોસ્ત. ભગવાન પણ આપણા મિત્ર બની શકે છે અને ખુદા દોસ્તનો સંબંધ આપણે જોડીને તો જોઈએ શું અનુભવ થાય છે. યાદ પણ સહજ ચાલતા ફરતા આપણે એની યાદ કરી શકીશું. મિત્રને યાદ કરવું કોઈ મોટી વાત નથી. પાંચમો સંબંધ જે મીરાબાઈએ જોડ્યો, પ્રિયતમનો સંબંધ. ભગવાનને પોતાના પ્રિયતમ માને અને એના સુખનો અનુભવ આપણે કરીએ. અને છઠ્ઠો સંબંધ જે સતી અનસુયાએ જોડ્યો, જ્યાં ભગવાનને એણે બાળક બનાવી દીધા. તો ભગવાન પણ એને બાળક બનીને એ સુખ અનુભવ કરાવે છે. તો આ છ સંબંધ મનુષ્યના અતિ નિકટના સંબંધ છે કે જેને યાદ સહેજ કરી શકાય છે, સ્વતઃ કરી શકાય છે. ભગવાન સાથે પણ આપણે આ છ સંબંધો જોડી લઈએ, સહજ થઈ જશે, મન ભટકશે નહીં. ત્યારે ઘણા લોકો પૂછે છે, બેન અમે પ્રાર્થના કરીએ ને, શું પ્રાર્થના ને યોગ એક જ વસ્તુ નથી? નહીં, એક વસ્તુ નથી. પ્રાર્થના માના મંદિરમાં ગયા, હાથ જોડ્યા, આપણે જે બોલવાનું છે બોલી દીધું, સિર ઝુકાવ્યું ને બહાર નીકળી આવ્યા. ઊભા નથી રહેતા આપણે સાંભળવા માટે કે એ પણ મને કંઈક કહે છે ખરા. ટાઈમ નથી આપણી પાસે. મેડિટેશન એટલે શું? આપણે પણ કંઈ કહીએ, વાતો કરીએ, પછી મનને શાંત કરો, સાંભળો, એ પણ આપણને કંઈક કહે છે. એનું નામ છે યોગ. એક વાર્તા યાદ આવે છે કે એક વાર એક ગ્વાલબાલ હતો, ગાયોને ચરાવવા લઈ જતો હતો. અને જ્યાં એક જંગલમાં લઈ જતો હતો, એક ખુલ્લું મેદાન આવતું હતું તો છોડી દેતો હતો. અને પછી એક ઝાડ નીચે બેઠો હોય શાંતિથી. રોજ એના મનની અંદર ખૂબ સારા સારા વિચારો હોય ભગવાન પ્રત્યે. એક દિવસ એ બધી ગાયોને જોતો હતો, એને મનમાં વિચાર આવ્યો કે જેમ મેં ગાયોને છોડી દીધી, બધી ગાયો પોતપોતાનું ઘાસ ખાય છે અને હું શાંતિથી અહીંયા બેઠો છું, એ રીતે ભગવાને પણ આપણને આ સંસારમાં છોડી દીધા. હરેક પોતપોતાનું કર્મ કરે છે, ઘાસ ખાય છે, અને એ પણ મારી જેમ ક્યાંક શાંતિથી બેઠો જ હશે. ભણેલો ન હતો એટલે એના મનના વિચારો ખાલી સીમિત હતા. એટલે મનમાં ને મનમાં ભગવાન સાથે વાતો કરવા લાગ્યો કે હે પ્રભુ, તમે પણ ક્યાંક એકલા બેઠા હશો, હું પણ અહીંયા એકલો બેઠો છું. મને તો ખબર નથી તમે ક્યાં છો, પણ તમને તો ખબર છે ને કે હું અહીંયા છું. થોડા સમય માટે તમે આવો, આપણે બેસીશું, વાતો કરીશું, રમીશું. એકલો એકલો બડબડ કરતો હતો. એટલામાં ત્યાંથી એક પંડિતજી પાસ થતા હતા. પંડિતજીએ જોયું આ છોકરો એકલો એકલો કંઈક બડબડ કરે છે, એટલે પૂછ્યું, એ છોકરા કોની સાથે વાત કરે છે? એટલે પેલાએ કીધું, કોઈની સાથે નહીં. અરે તું બડબડ કરી રહ્યો છે, કોની સાથે વાત કરે છે? એટલે પેલા છોકરાએ કહ્યું, કોઈ સાથે નહીં, ભગવાન સાથે વાતો કરતો હતો. પંડિતજીએ કહ્યું, અચ્છા ભગવાન સાથે વાતો કરતો હતો, શું વાતો કરતો હતો? એટલે પેલા છોકરાએ પોતાના મનના ભાવ વ્યક્ત કરી દીધા. કેને કહેતો હતો કે થોડા સમય માટે તું આવી જા, અહીંયા બેસીશું, ટાઈમ પાસ કરીશું, રમીશું. એટલે પંડિતજીને ખૂબ ગુસ્સો આવ્યો. ભગવાન કોણ છે ખબર છે તને? એ આ દુનિયાની ઊંચામાં ઊંચી હસ્તી છે, એ કોઈ ટાઈમ પાસ કરવા માટે છે તારી સાથે? એની પાસે ટાઈમ નથી તારી સાથે આવીને અહીંયા રમવાની ને વાતો કરવાની? આવી રીતે ભગવાનને યાદ ન કરાય. એટલે પેલા છોકરાએ કહ્યું, પંડિતજી તો મને શીખવો ભગવાનને કેવી રીતે યાદ કરું, કારણ કે જંગલમાં નહીં તો મારો ટાઈમ પાસ નથી થતો, એટલે મને શીખવાડો તમે કેવી રીતે મારે ભગવાનને યાદ કરવું જોઈએ. મને કોઈ શીખવ્યું નથી એટલે રોજ હું તો આવી રીતે જ વાત કરું એની સાથે. નહીં, આવી રીતે વાત ન કરાય, આ કઈ સભ્યતા નથી ભગવાનને યાદ કરવાની. પછી જ્યારે બાળકે વિનંતી કરી કે મને શીખવાડો તમે ભગવાનને કેવી રીતે યાદ કરવું, એટલે પંડિતજી કે બેસ તને શીખવાડું છું. પછી સંસ્કૃતનો એક શ્લોક પાકો કરાવ્યો. હવે એ અનપણ બાળક, એને સંસ્કૃત શું ખબર, પરંતુ એક શ્લોકને પાકો કરાવતા કરાવતા 2 કલાક લાગ્યા. પંડિતજીએ એટલી ધીરજ રાખી અને 2 કલાક સુધી એક એક શબ્દ એને પાકો કરાવતા ગયા. 2 કલાક પછી એનો એ શ્લોક પાકો થઈ ગયો. એટલે પંડિતજીએ કહ્યું, આ સભ્યતા છે ભગવાનને યાદ કરવાની, રોજ આ પ્રાર્થના તારે બોલવાની. એટલે પેલા છોકરાએ હાથ જોડીને કહ્યું, હવે કોઈ દિવસ ભૂલ નહીં થાય, હવે રોજ આ રીતે જ યાદ કરીશ જંગલમાં બેસીને હું. પંડિતજી તો ત્યાંથી ચાલી ગયા. મંદિરે પહોંચ્યા એટલે ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આજે મેં એટલું સરસ કામ કર્યું કે એક અનપણ બાળકને તમને યાદ કરવાની સભ્યતા શીખવી. એટલે આકાશવાણી થઈ કે તે જે કર્યું ને બરાબર નહીં કર્યું. કેમ બરાબર ન કર્યું? પંડિતજીએ પૂછ્યું કે એ બાળક રોજ જંગલમાં આવતો હતો, રોજ એના મનની અંદર અલગ અલગ ભાવ આવતા હતા, ક્યારેક શું વાતો કરતો, ક્યારેક શું વાતો કરતો, ક્યારેક તો મને હસવું આવી જતું હતું એ જે બોલતો હતો, પરંતુ આજથી તું જે એને પાકું કરાવીને આવ્યો છે ને, રોજ એ રટેલું બોલતો રહેશે જેનો ભાવ પણ એને ખબર નથી, ના એ ભાવથી બોલશે, એ રટેલું બોલતા રહેશે અને એને સાંભળવામાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. પહેલા એ જે દિલથી વાતો કરતો એને સાંભળવા માટે હું રોજ એનો ઇંતજાર કરતો હતો, એના માટે રાહ જોતો હતો કે આજે આવીને જંગલમાં શું વાતો કરશે મારી સાથે. પણ આજથી તે એક બાળકને મારાથી દૂર કરી દીધો. આ સારું ન કર્યું કે આપણે પણ એવું તો નથી કરતા, રોજ એકની એક રટેલી પ્રાર્થના બોલી જઈએ છીએ, બોલી જઈએ છીએ બસ બોલવા ખાતર. હા, એવું કરીએ છીએ ખરા? અગર એવું કરતા હોઈએ તો ભગવાનને એને સાંભળવાનો કોઈ ઇન્ટરેસ્ટ નથી. એના કરતા દિલથી વાતો કરીએ આપણે ભગવાન સાથે, જે મનની અંદર આવે એ વાતો કરીએ, ભગવાન એ સાંભળવા માટે રાહ જોતા હશે કે આજે મારું બાળક મારી સાથે આવીને શું વાતો કરશે. એના માટે કોઈ સભ્યતાની આવશ્યકતા નથી. જે મનની અંદર ભાવ આવે, જેવું આપણને આવડે એવું આપણે યાદ કરીએ. એકવાર એક બાળક 5 વર્ષનું એ ચર્ચમાં પહોંચી ગયું. પાદરીજી હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતા હતા. બાળક પણ બાજુમાં ઊભું રહી ગયું અને બાળક તો નકલ કરવામાં હોશિયાર, એટલે એણે જોયા કે પાદરીજી હાથ જોડીને હોઠ ફડફડાવી રહ્યા છે, એટલે એ પણ બાજુમાં ઊભો રહ્યો, હાથ જોડીને હોઠ ફડફડાવવા માંડ્યો. પાદરીજીનું ધ્યાન ઘડી ઘડી જાય બાળક તરફ, ખબર નહીં શું બોલતો હશે, પણ લગાતાર બોલતો હતો. આખરે જ્યારે પાદરીની પ્રાર્થના પૂરી થઈ એટલે પાદરીજીએ પેલા બાળકને જોયું તો એની પ્રાર્થના પૂરી થઈ ગઈ હતી. એટલે ખૂબ આશ્ચર્ય થયું કે શું કહ્યું હશે ભગવાનને. એટલે પાદરીજીએ બાળકને બોલાવ્યો અને પૂછ્યું, બાળક તે ભગવાન સાથે શું વાત કરી? એટલે પેલું બાળક કે છે, તમે શું વાત કરી ભગવાન સાથે? તો પાદરીજીએ કહ્યું, હું તો મારી પ્રાર્થના બોલતો હતો. તો પેલું બાળક કે, હું પણ પ્રાર્થના જ બોલતો હતો. એટલે પાદરીજીને થયું, આટલી લાંબી કઈ પ્રાર્થના બોલી હશે એણે? એટલે પૂછ્યું, તે કઈ પ્રાર્થના બોલી ભગવાન સામે? એટલે પેલું બાળકે પૂછ્યું, તમે કઈ પ્રાર્થના બોલ્યા? એટલે પાદરીજીએ પોતાની પ્રાર્થના સંભળાવી દીધી. એટલે બાળક હસતું હતું અને બાળક હસતા હસતા કે હું તો એબીસીડી બોલતો હતો. પાદરીજીએ કહ્યું કે ભગવાન સામે એબીસીડી થોડી બોલવાની હોય. એટલે બાળક કે એ તો મને નહીં ખબર કે ભગવાન સામે એબીસીડી બોલવી જોઈએ કે ન બોલવી જોઈએ, પણ એટલું જરૂર ખબર કે તમારી પ્રાર્થનાની અંદર પણ એ 26 અક્ષર એબીસીડી ના જ હતા અને મારી પ્રાર્થનામાં પણ એ જ 26 અક્ષર એબીસીડી ના જ હતા. તમારી પ્રાર્થનામાં શબ્દોના રૂપમાં, વાક્યના રૂપમાં હતા. મેં સીધી સીધી કહી દીધી અને એને કહું, જેમ તને સારું લાગે એમ લગાડીને તો સમજી લેજે. ભગવાનને કોણ વાલું લાગશે? પાદરીજીની આટલી વ્યવસ્થિત પ્રાર્થના હોવા છતાં પણ ભગવાનને કોણ વાલું લાગે? બાળક વાલું લાગે. ભલે એને આવડતું ન હતું, એના કોઈ મોટા મોટા શબ્દ ન હતા, એ રીતે આપણા મનની અંદર જે ભાવ હશે ને, એ ભાવના ભૂખા છે ભગવાન. આપણા શબ્દોના ભૂખા નથી. મોટા મોટા શબ્દ ને મોટા મોટા શ્લોક બોલીએ ને મોટા મોટા વાક્ય બોલીએ, એનાથી કંઈ ભગવાન રાજી નથી થઈ જવાના. યોગનો મતલબ જ છે જે મનની અંદર સારા ભાવ આપણે ઉત્પન્ન થાય ભગવાનની સામે, એ ભાવને આપણે પીરસીએ, એ ભાવને આપણે રાખીએ. ભગવાન જો આપણી હર પ્રાર્થનાનો ભાવને સમજીને કઈ રીતેનો પ્રત્યુત્તર આપે છે, એનું નામ છે યોગ. યોગ કોઈ મોટી વાત જ નથી. એક બાળક પણ કરી શકે છે, તો મોટાઓ પણ કરી શકે છે, તો બુઝુર્ગો પણ કરી શકે છે, તો બીમાર પણ કરી શકે છે, કોઈ પણ કરી શકે, ક્યાંય પણ બેસીને કરી શકે. પ્રેમથી બેસીને એને યાદ કરવાનું છે. ઘણી વાર ઘણા લોકો પૂછતા હોય, પ્રાણાયામ અને મેડિટેશનમાં શું ફરક છે? યા શું મેડિટેશન આપણે વિચાર શૂન્ય કરી દેવાના છે? નહીં. મેડિટેશન એટલે કે વિચાર શૂન્ય નથી બનવાનું. આપણે વિચારો કરવાના છે, અને કયા વિચારો કરવાના છે? પ્રેમપૂર્વક. મનને આપણે બાંધી દઈશું, નથી વિચારવું, શાંત કરી દેવાનું, એ કંઈ યોગ નથી. કારણ કે મનનું કાર્ય છે વિચારવું. કેટલા વખત માટે તમે વિચારો બંધ કરી શકશો? વિચારોને બંધ ન કરી શકાય. એટલે વિચાર શૂન્ય થવું એનું નામ યોગ નથી. યોગમાંના વિચાર કરવું, સારા સારા વિચારો કરવું, ભગવાનની સાથે વાતો કરવી, એનું નામ છે યોગ. ઘણા લોકો પૂછે, પ્રાણાયામ અને યોગમાં શું અંતર છે? પ્રાણાયામ એ શરીર માટે ઉપયોગી છે, જ્યારે યોગ એ આપણા મનના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. એટલે બેનનું ક્યાં કાર્ય પોતાનું છે. ત્યારે ઘણી વાર ઘણા લોકો પૂછતા હોય કે ઓમ શાંતિમાં કોઈ મંત્ર નથી? કે મંત્ર જાપ કરીએ અમે? મંત્ર જાપ અને મેડિટેશનમાં શું અંતર છે? મંત્ર એટલે શું? મંત્ર શબ્દમાંથી મંત્રી શબ્દ નીકળ્યો છે. મંત્રી એટલે શું? મંત્રી એટલે સલાહકાર, હે ને? સલાહકાર. તો મંત્ર એટલે શું? મનને આપેલી સલાહ, એનું નામ છે મંત્ર. મંત્ર, મનને આપેલી સલાહ. આજની દુનિયાની અંદર કોઈને સલાહ ગમે છે ખરી? એક નાનું બાળકને પણ રોજ સવારે ઉઠીને તમે સલાહ આપો કે બેટા જૂઠું નહીં બોલવું, સાચું બોલવું, 4 દિવસ સાંભળી લેશે, 5મે દિવસે જેવું તમે એને કહેવા જશો ને કે બેટા જૂઠું નહીં, કે ખબર છે જૂઠું નહીં બોલવું, સાચું બોલવું, તારું લેક્ચર બંધ કર, એને લેક્ચર લાગે છે. એટલે આજની દુનિયાની અંદર સલાહ કોઈને ગમતી નથી. તો આપણા મનને પણ રોજ ઉઠીને સલાહ આપીએ, ઓમ નમઃ શિવાય. માની લો કોઈએ મંત્ર આપ્યો ઓમ નમઃ શિવાય, રોજ આપણે સવારે સવારે ઉઠીને મનને પણ સલાહ આપીએ, ઓમ નમઃ શિવાય બોલ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ, કેટલા દિવસ મનને પણ ગમશે? એટલે 4 દિવસ તો મન બોલી લેશે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, 5મે દિવસે કહેશે તું બોલતો જાઉં, ભટકીને આવું. એટલે મન ભટકવાની કરી જાય છે. અને આ જીવવા છે ને, એ જીવવાને પણ રોજ વેરાયટી ટેસ્ટનું ખાવાનું જોઈએ. એક જ પ્રકારનું શાક રોટલી મળતી હોય તો ચાર દિવસ ખાશું, પછી પાંચમે દિવસે પૂછીશું બીજું કોઈ મળશે કે આ જ છે. માની લો બનાવવા વાળાએ કહી દીધું કે ભાઈ તમારી આ ફેવરેટ ડિશ છે એટલે અમને આ જ શીખી લીધી છે ને, આ જીવનભર ત્રણેય ટાઈમ તમને આ જ મળશે, તો શું કરશું? બીજે દિવસથી બહાર હોટલમાં જવાનું શરૂ કરશું, કારણ કે હવે એમને ખીજવાવાનો કોઈ મતલબ નથી. હવે એમને કહી દીધું કે મને આ જ વસ્તુ આવડે છે, બીજું કંઈ આવડતું જ નથી, તો શું કરશું? બીજે દિવસથી હોટલમાં જવાનું શરૂ કરશું, કોઈ મિત્ર સંબંધીના ત્યાં ખાઈને આવીશું, ક્યાંક લગ્ન પ્રસંગે જઈને ત્યાં જમીને આવીશું, કંઈ ન મળ્યું તો પેલું લારી પર બટેટાવડા અને ચટણી ખાઈને આવીશું અને ઘરમાં આવીને કહીશું આજે અમને ભૂખ નથી, હવે જે બનાવે છે એ ખાય છે, કેટલા દિવસ ખાશે? આખરે બજારમાં જઈને કોઈની પાસે શીખીને આવીને બરાબર વ્યવસ્થિત બનાવશે ને તમે ઘરે આવશો એટલે તમને પીરસશે, ખાઈને શું કહેશો તમે? સરસ છે એમ કહેશો ખરા? નહીં. ખાધા પછી કહેશો કંઈક ઓછું છે આની અંદર, પેલું બહાર જેવું નથી બન્યું, કંઈક મરચું ઓછું છે કે મીઠું ઓછું છે. બનાવનારે કીધું આટલી સ્વચ્છતાથી બનાવ્યું, બધું માપ નાખી નાખીને બનાવ્યું, પણ છતાંય કંઈક ઓછું છે. શા માટે? કારણ કે બહારનો ટેસ્ટ જીવવા પર ચડી ગયો. અગર પહેલેથી આ નમક મરચીનો હિસાબ હોત તો આ સરસ લાગતે, પણ બહાર જવાની જે આદત પડી ગઈ એટલે એ બહારનું ખાવાનું વધારે ખેંચે છે. એટલે ઘરનું આટલું સ્વચ્છતાવાળું હોય છતાં પણ એ ભાવતું નથી, બહાર જેવું નથી. બહારમાં શું વધારે છે? પેલો પસીનો છે, બીજું કંઈ નથી, હે ને? જે ઘરની અંદર નહીં મળે, બરાબર કે નહીં? અને એનો ટેસ્ટ આવે છે, પણ એ વધારે સારું લાગે છે. પેલા પસીનાનો ટેસ્ટ આવે, મેલ ઉતરેલો હોય એ ખાવાની મજા આવે. એટલે ઘરનું આટલું સ્વચ્છતાથી બનાવેલું એમાં કંઈક ઓછું છે. શું ઓછું છે? એ પસીનો ને મેલ ઓછો છે આની અંદર. કહેવાનો ભાવાર્થ કે જીવવાને પણ જેમ રોજ વેરાયટી ટેસ્ટ ખાવાનું જોઈએ છે અને ન મળે તો બહાર ભટકવાની આદત પડી જાય, એ રીતે મનને પણ રોજ સારા વિચારો જોઈએ છે. મનનું ભોજન છે ચિંતન, એને પણ રોજ નવા નવા વિચારો આપો. એને પણ અગર રોજ એક જ પ્રકારના વિચારો આપી દીધા હોય, ખબર છે આજે ઉપર જવાનું છે તમારે ફરવા માટે, પણ જ્યાં સુધી આ ક્લાસ પતશે નહીં ત્યાં સુધી નાસ્તો મળશે નહીં, એટલે ઉઠીને જવાનો પ્રયત્ન કરતા નહીં. કહેવાનો ભાવાર્થ એ છે કે આપણા મનને પણ રોજ વેરાયટી વિચારોનું ચિંતન જોઈએ છે, ભોજન જોઈએ છે, અને એને પણ રોજ એક જ પ્રકારનું ભોજન આપણે પીરસીએ ઓમ નમઃ શિવાય જપ, તો શું કરશે? ચાર દિવસ તો મન જપી લેશે, પાંચમે દિવસે આત્માને પૂછશે બીજું કંઈ મળશે કે નહીં મળે. એટલે આત્માએ કહી દીધું આ ગુરુ મંત્ર છે, જિંદગી ભર તારે આ મંત્ર ઉચ્ચારણ કરવાનો છે જ્યારે તને ટાઈમ મળે ત્યારે. હવે મને પણ સમજી લીધું આત્મા સાથે બહેસ કરવાની કોઈ મતલબ નથી, કારણ કે આત્મા તો ગુરુ મંત્ર કરીને બેસી ગયો છે, એને બીજું કંઈ આવડતું જ નથી. એટલે પછી મન શું કરશે? મન મુખને કહેશે હે મુખ તું બોલતો જા, હું થોડો ફરીને આવું છું. એટલે ભગવાન સામે બેઠા હોઈએ મુખ બોલતું જ હશે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, અને મન જોવો તો બાર ચક્કર કાટે છે. હવે એવો મંત્ર જાપ કરવાનો કોઈ મતલબ ખરો? તાતથી શું કરશું? શું કરશું? પ્રેમથી ભગવાન સાથે વાતો કરવી, પ્રેમથી ભગવાન સાથે વાતો કરવી, એનું નામ છે યોગ, એનું નામ છે મેડિટેશન. એના માટે મોટા મોટા શબ્દ, મોટા મોટા વાક્ય કે મંત્ર કે શ્લોકોની આવશ્યકતા નથી. હૃદયના ભાવ એટલા ઊંચા હોય, સારા હોય અને નિર્ભય થતી આપણે ભગવાનને પ્રેમથી યાદ કરીએ. કોઈની ફરિયાદ કરવાની જરૂરત નથી આપણે, અને કોઈ વ્યાપારિક સંબંધ જોડવાની પણ આવશ્યકતા નથી. જે સંબંધ આપણને અતિ પ્રિય લાગે એ સંબંધ આપણે જોડીને એની સાથે પ્રેમથી વાતો કરીએ, એનું નામ છે મેડિટેશન. વાતો કરવાનો ખૂબ શોખ છે ને, અહીંયા અમે જ્યારે પણ આવીએ ને જોઈએ ખૂબ અવાજ થતો હોય, એકદમ એટલી બધી વાતો હોય, ખબર નહીં એટલી બધી વાતો શું કરવાની હોય. ઘણી વાર એમ વિચાર આવે કે શું વાતો કરતા હશે બધા. ભગવાન સાથે વાતો કરો, જુઓ કેવો આનંદ આવે છે, આવશે કે નહીં. અને સવાર સવારમાં તો જેટલું બને આપણે અંદરથી મૌન રહીએ ને ભગવાન સાથે વાતો કરીએ, એનો આનંદ લઈએ. સવાર સવારમાં 4 વાગે પણ જોવા મળે છે, જ્યારે લોકો જતા હોય તો એ સવાર સવારમાં શું વાતો હોય, 4 વાગે શું વાતો કરવાની હોય ખબર નહીં. પણ એટલો બધો કોલાહલ થતો હોય કે એમ થાય કે ખબર નહીં એટલી બધી શું વાતો રહી જાય છે, મને રાતભરમાં કેટલા વિચારો ચાલ્યા હશે. તો 4 વાગે ઉઠ્યાની સાથે વાતો શરૂ થઈ જાય આપણી, ને 4 થી 8 સુધી જેટલું આપણે મનને મૌનમાં રાખીએ, સાયલેન્સમાં રાખીએ, તો ભગવાનના અવાજને આપણે સમજી શકીશું, એની વાતોને આપણે સાંભળી શકીશું. કારણ કે એના માટે મનનું પણ મૌન જોઈએ, મુખનું પણ મૌન જોઈએ. દુનિયાના લોકો સાથે વાતો કરવાની જે મજા આવે છે, ભગવાન સાથે જે વાતો કરવાનું શીખી લે છે, એને એટલો આનંદ આવતો રહે છે. અને અંદરથી એ પ્રેમનો રસ પોતાની અંદર એનો અમૃત પાન કરતો જાય છે. તો અહીંયા આવ્યા છો તમે, કમસે કમ એક વસ્તુનો નિયમ જરૂર લઈ લેજો કે સવારે 4 થી લઈને 7 વાગ્યા સુધી મારે કોઈની સાથે બોલવું નહીં. મૌનની શક્તિથી ભગવાનની સાથે વાતો કરીને અમૃત પાન કરવું, પછી ભલે આખો દિવસ બીજા માટે હોય. સવારના 3 કલાક તો મારી માટે રાખું, હે ને. તો કાલે તો સવારના તમે આવશો એ મેડિટેશનમાં તો કોઈ વાતો નહીં કરે, બરાબર. ઓમ શાંતિ. 2 મિનિટ ભગવાનને યાદ કરશું અને ખૂબ સરસ ગીત વાગશે કે ભગવાન આપણા સાથી છે. અને એ ગીતના શબ્દોને સાંભળીને એ ગીતના શબ્દોના ભાવની અંદર આપણે સમાતા જઈએ. ઓમ શાંતિ.
ખુશ નસીબ ઉનકો પાકે भगवान हमारा साथ।